समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय करी रह्या छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार चाले छे। तेमा गाथा 316 सुधी आपणे स्वाध्याय कर्यो छे। 316 गाथामां ए वात आवी के अज्ञानीने શુદ્ધ આત્માનું જ્ઞાન નથી, તેથી જે કર્મ ઉદયમાં આવે એ કર્મને એના ઉદયને પોતારૂપ જાણીને ભોગવે છે અને જ્ઞાનીને શુદ્ધ આત્માનો અનુભવ થઈ ગયો છે, તેથી તે પ્રકૃતિના ઉદયને એટલે કર્મના ઉદયને પોતાનો સ્વભાવ જાણતો નથી, તેથી તેનો જ્ઞાતા જ રહે છે, એનો ભોગતા થતો નથી। પ્રકૃતિના ઉદયને પોતાથી જુદા ન જાણવાને કારણે અજ્ઞાની એને પોતાના જાણી અને એ ભોગવે છે તો પોતાના ભાવને ભોગવે છે, પોતે એ ભાવરૂપ થઈ જાય છે, એમ એ ભોગવે છે। કાંઈ પર પદાર્થને ભોગવે છે એમ નથી, પર પદાર્થને તો જ્ઞાની પણ ભોગવી શકતો નથી, અજ્ઞાની પણ ભોગવી શકતો નથી, પણ પર પદાર્થને લક્ષ્ય થતા જે ભાવ છે એને અજ્ઞાની પોતાના માની અને ભોગવે છે। જ્યારે જ્ઞાની એને જાણે છે એટલે એનો જ્ઞાતા જ રહે છે, એનો ભોગવનારો ભોગતા થતો નથી, એટલે એમ એને કર્મનો બંધ થતો નથી। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, તો આપણે એ લઈએ। કળશ 197। અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવ નિરતો નિત્યમ ભવે ત્વેદકો, જ્ઞાની તુ પ્રકૃતિ સ્વભાવ વીરતો નો જાતુ ચિદ્વેદક ઇત્યેવમ નિયમમ નિરૂપ્ય નિપુર્ણૈ અજ્ઞાનિતા ત્યજતા શુદ્ધ એક આત્મમયે મહર્ષિ અચલિત આસેવ્યતા જ્ઞાનિતા। કળશ 197 ના અર્થમાં અહીંયા કહે છે કે અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં લીન એટલે કે રક્ત હોવાથી સદા વેદક છે। અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવ નિરત નિત્યમ વેદક ભવેત, અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં લીન છે, રક્ત છે, તેને પોતાના સ્વભાવનું ભાન નથી, પોતાના સ્વભાવનું જ્ઞાન નથી, તેથી તે પ્રકૃતિના સ્વભાવમાં લીન છે, રક્ત છે। એ ભેદ જ્ઞાન વિના સ્વ અને પરને જુદા કરી શકતો નથી એવો અજ્ઞાની પોતાને જાણતો નથી, એટલે પ્રકૃતિના સ્વભાવને એ પોતાનો જાણી અને એમાં એ રક્ત થાય છે, લીન થાય છે, એટલે એનો એ વેદનારો છે। અજ્ઞાની માત્ર પ્રકૃતિ સ્વભાવને પોતાનો જાણે છે, કેમ કે સ્વને તો જાણતો નથી, પોતાનું સ્વ શું છે એને તો જાણતો નથી, એટલે પ્રકૃતિ સ્વભાવને જ એ પોતાનો માની અને એમાં જ એ લીન રહે છે, એટલે સદા એનો વેદક છે, સદા એનો વેદનારો છે. અને જ્ઞાની તો પ્રકૃતિ સ્વભાવથી વિરામ પામેલો એટલે કે વિરક્ત હોવાથી કદાપી વેદક નથી. તું જ્ઞાની પ્રકૃતિ સ્વભાવ વિરત જાતુ ચિત્ત વેદક નો. જ્ઞાની પ્રકૃતિ સ્વભાવને પોતાથી જુદો જાણે છે તેથી એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે અને પોતે પોતાના સ્વભાવને જાણે છે એટલે ક્યારેય એ પ્રકૃતિ સ્વભાવને પોતારૂપ માની અને વેદતો નથી એટલે એનો એ ભોગતા થતો નથી. જ્ઞાની એ તો પ્રકૃતિ સ્વભાવથી વિરમ્યો છે, પ્રકૃતિ સ્વભાવને પોતાથી જુદો માને છે એટલે એને તો પ્રકૃતિ સ્વભાવને છોડ્યો છે. પ્રકૃતિ સ્વભાવને એને તો છોડ્યો છે. પ્રકૃતિ સ્વભાવ એટલે આ કર્મના ઉદય, એને તો એને છોડ્યા છે. છોડ્યા છે એટલે કે એનું એ લક્ષ્ય કરતો નથી, એમાં એ રંજિત થતો નથી, એમાં એ જોડાતો નથી, એમાં એકત્વ કરતો નથી, એમાં મમત્વ કરતો નથી. એટલે કે કર્મના ઉદયોને તો એણે પોતાથી જુદા ભિન્ન જાણ્યા છે એટલે એને છોડ્યા છે, એનું હવે એ લક્ષ્ય કરતો નથી. એમ એ પ્રકૃતિ સ્વભાવથી વિરામ પામેલો છે, એનાથી વિરક્ત થયો છે, તેને પરનો સ્વભાવ છે એમ જાણે છે એટલે ક્યારેય એનો વેદક થતો નથી, કદાપી વેદક નથી. આવો નિયમ બરાબર વિચારીને, નક્કી કરીને નિપુણ પુરુષો અજ્ઞાનીપણાને છોડો. શું કહે છે? ઉપદેશ આપ્યો છે કે ઇતિ એવમ નિયમમ નિરૂપ્ય નિપુણૈ અજ્ઞાનિતા તેજતામ. આવો નિયમ બરાબર વિચારીને એટલે એના ઉપર બરાબર ચિંતન કરીને એને પછી એમ જ છે એમ નક્કી કરીને જે ધાયા પુરુષો છે એ આવા અજ્ઞાનીપણાને છોડો. શું છે અજ્ઞાનપણું? જે અજ્ઞાનીને જે ભાવ છે તે કે પ્રકૃતિના સ્વભાવને પોતાનો માનવો અને એમ જ સમગ્ર જીવન પૂરું કરવું. મોટાભાગના જીવો એમ જ કરે છે. મોટાભાગના જીવો આ કર્મના જે ઉદય આવે છે એ ઉદય સાથે એવા એક રૂપ થઈ જાય છે કે પોતાનો શું સ્વભાવ છે એનું લક્ષ્ય જીવન પર્યંત ક્યારેય કરતા નથી. પોતે ભગવાન આત્મા છે અને પોતાનો શુદ્ધ નિર્મળ સ્વભાવ છે, વિતરાગી ભાવ છે, એનો તો એમને વિકલ્પ આવતો નથી. જે કર્મના ઉદયને કારણે સંયોગો આવે છે એની સાથે એ જોડાઈ જાય છે, એના એ કરતા થાય છે, એના ભોગતા થાય છે, એટલે એવા એ અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં લીન રહે છે, રક્ત રહે છે અને એમ જ જીવન પૂરું કરે છે એટલે સદાય એના જ ભોગતા, એના જ વેદક છે, પ્રકૃતિ સ્વભાવના જ એ વેદક છે. એટલે એમ બરાબર સમજીને કે આ પ્રકૃતિનો સ્વભાવ છે તે મારો નથી, એનાથી હું જુદો ભિન્ન ભગવાન આત્મા છું અને જ્ઞાની એમ જાણે છે તો એ રીતે હું પણ એમ જ જ્ઞાનીની જેમ જ એવો નિર્ણય કરું કે આ જે કાંઈ છે તે કર્મના ઉદયને કારણે છે, કર્મનો ઉદય છે તો આ સંયોગો છે તો એ બધા મારાથી જુદા છે, એ ક્ષણિક છે, એવું બરાબર વિચારીને નક્કી કરું તો જ હું ડાયો પુરુષ કહેવાઉં, તો જ હું હોશિયાર કહેવાઉં. એટલે અહીંયા એવો ઉપદેશ આપ્યો છે કે આવો નિયમ બરાબર વિચારીને નક્કી કરીને નિપુણ પુરુષો અજ્ઞાનીપણાને છોડો. આપણને નિપુણ પુરુષ કયા છે? આપણને ડાહ્યા પુરુષ કયા છે? ડાહ્યા માણસો કયા છે? હોશિયાર માણસો કયા છે? સમજુ કયા છે? એટલે એવો ઉપદેશ આપ્યો છે કે તમે હવે એવા અજ્ઞાનીપણાને છોડો કે જેમાં પ્રકૃતિ સ્વભાવ માં લીનતા થાય છે, પ્રકૃતિ સ્વભાવમાં રંજન થાય છે, પ્રકૃતિ સ્વભાવમાં એકરૂપતા થાય છે, એવા પ્રકૃતિ સ્વભાવને છોડો તો જ એનું વેદન, પ્રકૃતિ સ્વભાવનું જે વેદન રહ્યા કરે છે એ છૂટે. જ્ઞાનીને પ્રકૃતિ સ્વભાવનું વેદન નથી, એને તો પોતાના સ્વભાવને જાણ્યો છે એટલે પોતાના સ્વભાવને જાણે છે એટલે એને તો બીજા અન્યનું વેદન છે જ નહીં, પોતાનું જ વેદન છે. જ્ઞાની તો પ્રકૃતિ સ્વભાવથી વિરક્ત થયો છે એટલે એ તો ક્યારે એનો અનુભવનારો, એનો ભોગવનારો, એનો વેદક નથી. કર્મના ઉદયો ગમે તેવા આવ્યા હોય પણ એને એ વેદતો નથી, એવો જ્ઞાની છે. અને આ બરાબર વિચારીને નક્કી કરીને નિપુણ પુરુષો અજ્ઞાનીપણાને છોડો અને શુદ્ધ એક આત્મામય તેજમાં નિશ્ચળ થઈને જ્ઞાનીપણાને સેવો. શુદ્ધ એક આત્મામય મહર્ષિ અચલિત જ્ઞાનીતા આ સેવ્યતા. શુદ્ધ એક આત્મામય તેજમાં નિશ્ચળ થઈને જ્ઞાનીપણાને સેવો, અજ્ઞાનીપણાને છોડો અને જ્ઞાનીપણાને સેવો. જ્ઞાનીપણું કેવું છે? જ્ઞાનીપણું પ્રકૃતિના સ્વભાવને પોતારૂપ માનતું નથી. અને અજ્ઞાનીપણું કેવું છે? પ્રકૃતિ સ્વભાવને પોતારૂપ માને છે અને એમાં એ લીન અને રક્ત થાય છે. તો એવા અજ્ઞાનીપણાને છોડો અને જ્ઞાનીપણાને સેવો, આવો ઉપદેશ આપ્યો છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 68 ઉપર શ્લોકના અર્થમાં અહીંયા કહ્યું છે, અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં લીન રક્ત હોવાથી સદા વેદક છે અને જ્ઞાની તો પ્રકૃતિ સ્વભાવથી વિરામ પામેલો વિરક્ત છે એટલે કદાપી વેદક નથી. તો એને સમજાવતા 69માં પાના ઉપર ગુરુદેવ કહે છે કે પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ છે, તે આત્માનો સ્વભાવ નથી. પુણ્ય પાપના ભાવ એ શુભ કે અશુભ ભાવ, જેનાથી પુણ્યનો બંધ પડે છે એવા શુભ ભાવ અને જેનાથી પાપનો બંધ પડે છે એવા અશુભ ભાવ, એટલે એવા શુભાશુભ ભાવ છે તે બંને ભાવ અશુદ્ધ ભાવ છે, વિભાવ છે, એ વિકારી ભાવ છે, એ આત્માનો સ્વભાવ નથી પણ એ જળ પ્રકૃતિનો સ્વભાવ છે. આ શુભાશુભ ભાવ છે તે આત્માનો સ્વભાવ નથી. શુદ્ધ આત્મક દ્રવ્ય ત્રિકાળક નાયક છે, એનો તો એવો શુદ્ધ ભાવ છે, એ સ્વભાવ છે. ત્યારે આ શુભાશુભ ભાવ છે એ તો પરને લક્ષી થતા ભાવ છે, એ પુણ્ય પાપના બંધરૂપ ભાવ છે, એને કારણે કર્મનો બંધ પડે છે અને ભવના ભ્રમણ થાય છે, એટલે એને તો પ્રકૃતિનો સ્વભાવ કહો. એ શુભાશુભ ભાવ છે એ તો જળ પ્રકૃતિનો સ્વભાવ છે. દયાદાન વ્રત ભક્તિ ઇત્યાદિના ભાવ એ બધા શુભ ભાવ, એ પ્રકૃતિનો સ્વભાવ છે, એ આત્માનો સ્વભાવ નથી. અજ્ઞાની આ પ્રકૃતિના સ્વભાવને પોતાનો સ્વભાવ જાણે છે. શુભાશુભ ભાવ છે એ પ્રકૃતિનો સ્વભાવ છે, એને અજ્ઞાની પોતાનો સ્વભાવ જાણે છે, તેથી તે વેદક છે, ભોક્તા છે. પોતાનો ભાવ જાણીને પોતે તે રૂપ તેને અનુભવે છે એટલે એનો એ વેદક છે, ભોક્તા છે. જ્યારે જ્ઞાની ધર્મી એને સ્વ પરનું ભેદ જ્ઞાન થયું છે, હું પરમ આનંદમય શુદ્ધ જ્ઞાયક તત્વ છું અને આ પુણ્ય પાપના ભાવ એ મારાથી જુદા ભિન્ન આશ્રવ તત્વ છે અને એને લીધે કર્મનો બંધ પડે છે, આમ એ જ્ઞાની છે એ બંનેનું ભેદ જ્ઞાન કરવા વાળો છે, સ્વથી જુદું પર, સ્વ પોતે એક અને એથી બીજું બધું પર, એમ એને ભેદ જ્ઞાન છે. અને એને એમ બંનેનું ભેદ જ્ઞાન હોવાથી એ ધર્મી જીવ, જ્ઞાની જીવ પ્રકૃતિના સ્વભાવથી છૂટેલો છે, પ્રકૃતિના સ્વભાવથી વિરામ પામેલો છે, એનાથી વિરક્ત છે. એટલે કે એ વિકારના પડખેથી ખસીને સ્વભાવના પડખે આવેલો છે. એને સ્વભાવને જાણ્યો છે, અનુભવ સહિત જાણ્યો છે, એટલે સ્વભાવને અનુભવે છે તો પછી વિકારને એ અનુભવતો નથી. એમ એ વિકાર કે જે પ્રકૃતિનો સ્વભાવ છે એનાથી એ વિરક્ત થયો છે. તેથી તે વિકારનો વેદક કદીએ થતો નથી, એ વિકારનો વેદનારો એ ક્યારેય થતો નથી. નિરાકુળ આનંદના વેદનમાં ચડેલો જ્ઞાની વિકારનો વેદક થતો નથી. જોકે તેને વ્રત, તપ, ભક્તિ, યાત્રા ઇત્યાદિના ભાવ આવે છે, એવા ભાવ આવે છે ખરા, નથી આવતા એમ નથી, પણ અંતરમાં તે એનાથી વિરક્ત છે, એનાથી એ વિરક્ત થયો છે, ઉદાસીન છે. એમાં એને કાંઈ રૂચિ નથી, રસ નથી, એને એ પોતાના માનતો નથી. એટલે એને માત્ર એ જાણે છે, કેમ કે જ્યારે એ ભાવ છે, શુભાશુભ ભાવ છે, ત્યારે એ શુભાશુભ ભાવને જાણનારું જ્ઞાન પણ એ જ સમયે હોય છે. દરેકને માટે એમ જ છે, શુભાશુભ ભાવ છે, શુભ ભાવ આવ્યો તો એ શુભ ભાવને જાણનારું જ્ઞાન, એવી જ્ઞાનની પર્યાય એ જ સમયે ઉત્પન્ન થાય છે. જે સમયે એ રાગની પર્યાય છે, એ જ સમયે જ્ઞાનની પર્યાય છે, તેને જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે. પણ આ જીવ પ્રમાદી થઈ અને એ જ્ઞાનની પર્યાયને જાણતો નથી. પોતે એનું જ્ઞાન કરવા વાળો જ્ઞાયક છે, પણ એનું એ લક્ષ કરતો નથી. અને જે રાગ આવ્યો છે એ રાગનું લક્ષ કરે છે, રાગ સાથે એકત્વ કરે છે. જીવની આ મોટામાં મોટી ભૂલ છે, આ મોટામાં મોટો દોષ છે, આ એની ઊંધાઈ છે, આ ઊંધાઈ છે, આ ઊંધો પુરુષાર્થ છે. એ સમયે એ રાગને જાણવા વાળું જ્ઞાન છે તો રાગને છોડીને એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થાય એવો એ સક્ષમ છે, પણ એવું એ કરતો નથી. અનાદિનો એમ જ રાગ સાથે એક રૂપ થઈ જાય છે, પણ એ રાગનો જાણનારો, રાગનો જ્ઞાતા દ્રષ્ટા ક્યારેય થતો નથી. રાગથી જુદો પડે અને એને જાણે કે આ રાગ તે હું નહીં, તો એને ખ્યાલ આવે કે મારું સ્વરૂપ શુદ્ધ છે, પણ એવો એ પુરુષાર્થ કરતો નથી, એવો પ્રયત્ન કરતો નથી. મોટાભાગના જીવોને તો આ વાતની ખબર પણ નથી, પણ જેમને શાસ્ત્રના અભ્યાસ થયા છે એમને પણ એવો પ્રમાદ વર્તે છે કે જે સમયે એ રાગ છે, શુભ ભાવ આવ્યો છે કે અશુભ ભાવ આવ્યો છે, તે જ સમયે એને જાણનારું એનું જ્ઞાન છે, તો એવા જ્ઞાન દ્વારા કે એનાથી જુદો પડી શકે. એ ધારે તો એમ એ રાગથી જુદો પડી શકે એવો એ શક્તિમાન છે, સક્ષમ છે, એવો એ શક્તિમાન છે, પણ એને કરવું જ નથી, એ પ્રમાદી છે. અનાદિનો આમ પ્રમાદને કારણે એ રાગ સાથે એકત્વ કરી અને એ મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાની ભવના ભ્રમણ કરે છે. અહીંયા કહે છે કે ભાઈ, શુભભાવ તો આવે જ્ઞાનીને, પણ શુભભાવ તો આવે, આ વ્રત, તપ, ભક્તિ, યાત્રા ઇત્યાદિના શુભભાવ જ્ઞાનીને પણ આવે, પણ અંતરમાં એ ભાવને પોતાથી જુદા જાણે છે, એટલે એના તરફ એમને ઉદાસીનતા છે, એની સાથે એકત્વ નથી, તેથી એ એના ભોગતા થતા નથી, એમ એ વિકારના ભોગતા થતા નથી. ધર્મી જીવ શુભાશુભ ભાવને કર્મની ઉપાધિ જનિત ઔપાધિક ભાવ તરીકે જાણે છે કે એ ઉપાધિ છે, એ આવી પડેલો ભાવ છે, ઉપાધિક ભાવ. પોતાનો સ્વાભાવિક ભાવ નહીં, એ ઉપાધિ છે, એ આવી પડેલો ભાવ ઉપાધિક ભાવ છે એમ એ ધર્મી જાણે છે. એને શુભ કે અશુભ ભાવ આવે છે, પણ એને એ ઉપાધિજનિત ઔપાધિક ભાવ જાણે છે. અને ઉપાધિને તો આપણે છોડીએ છીએ, આ ઉપાધિ ક્યાં આવી એમ કરીને નથી તો આપણે છૂટવા ઈચ્છીએ છીએ. તો આવા ભાવ જે ઉપાધિ છે, આવી પડેલી ઉપાધિ છે, એનાથી નાનીને પણ છૂટવું જ હોય એટલે એને તરત જ શીઘ્ર છોડે છે કે આ તો ઉપાધિક ભાવ છે, આ તો આવી પડેલી ઉપાધિ છે, એ મારું નથી, એ ભાવ મારો હોય નહીં, તેથી એ એનાથી વિરક્ત છે. એ વિરક્ત થયેલા જ છે જ્ઞાનીની તો શું વાત કરવી. સ્વરૂપ સાથે જેને એકત્વ થયું છે, જેને સ્વરૂપનો સંગ થયો છે, એને પરનો સંગ હોતો નથી. પરનો સંગ ભલે દેખાય પણ એ પરના સંગે ક્યારેય થતા નથી, પરના સંગે રંગાતા નથી. એટલે એવા રાગના પરિણામ થતા દેખાય પણ એ રાગ સાથે એમને કાંઈ નથી, એને એ માત્ર જાણે જ છે, એનાથી એ વિરક્ત છે. એટલે એ વિરક્ત છે એટલા માટે કદાપી એ તેના વેદક થતા નથી, ક્યારેય એના વેદક થતા નથી, ક્યારેય એના અનુભવનારા થતા નથી, ક્યારેય એના વેદનારા થતા નથી. બીજી જગ્યાએ શાસ્ત્રમાં એમ વાત આવે કે જ્ઞાનીને આનંદધારા અને રાગધારા બંને સાથે હોય છે. એટલે કે રાગ છે, રાગ આવ્યો છે તો એ રાગધારા પણ છે, અને જેટલું સ્વરૂપનું લક્ષ્ય છે એ પ્રમાણે આનંદની ધારા પણ છે. એટલે કે જ્ઞાનીને આનંદધારા અને રાગધારા બંને સાથે હોય છે એવી વાત પણ બીજે શાસ્ત્રમાં આવે. એટલે કે રાગથી તે વિરક્ત છે છતાં તેનો વેદક પણ છે, રાગથી વિરક્ત છે છતાં પણ એના વેદક પણ છે, એટલે રાગ ધારા પણ છે એવી વાત પણ શાસ્ત્રમાં આવે છે. એટલે એક સમયમાં આનંદ અને દુઃખનું વેદન સાથે હોય છે એ વાત બરાબર છે, અને એમ શાસ્ત્રમાં એ વાત આવે છે બીજી જગ્યાએ, પણ અહીંયા એ વાત નથી કરવી. અહીંયા તો મુખ્યતા બીજી છે. અહીંયા શું કહેવું છે કે અહીં તો આ દુઃખના વેદનને ગૌણ કરીને, જે રાગનું વેદન છે એને ગૌણ કરીને, એને વ્યવહાર ગણીને, એને અસત્યાર્થ જાણીને એને કાઢી નાખ્યો છે. એટલે એમ જ કહ્યું કે જ્ઞાની એ પ્રકૃતિના સ્વભાવને વેદતા નથી, જ્ઞાની એના વેદનારા નથી. જ્ઞાની પોતાના સ્વભાવને વેદે છે અને એ પ્રકૃતિના સ્વભાવને વેદતા નથી, એના ક્યારેય વેદક નથી. પણ એમાં જ્ઞાનીને જે રાગ છે એના જ્ઞાતા દ્રષ્ટા છે, અને રાગ જેટલો છે એને એ જાણે છે, અને સાથે એનું વેદન પણ હોય છે, નથી હોતું એમ નહીં. પણ મુખ્યતા શેની છે? મુખ્યતા તો પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદની છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે. એટલે આ જે દુઃખનું વેદન જ્ઞાનીને પણ હોય છે તો એ દુઃખનું વેદન છે એને ગૌણ કરી અને અહીંયા કાઢી નાખ્યું છે, અને એમ કહ્યું કે જ્ઞાની પ્રકૃતિના સ્વભાવના વેદક નથી. જ્ઞાનીને સર્વથા દુઃખનું વેદન છે જ નહીં એમ કોઈ કહે તો એ વાત બરાબર નથી. જ્ઞાનીને પણ એવું વેદન હોય છે. છઠ્ઠા ગુણસ્થાનવર્તી ભાવલિંગી મુનિવરને અંદર અતિન્દ્રિય આનંદનું પ્રત્યુષ સ્વસંવેદન હોય છે, ખૂબ આનંદમાં હોય છે, છતાં જેટલો અલ્પરાગ છે, કેટલો અલ્પરાગ છે, કેટલા પ્રમાણમાં રાગ છે, કેમ કે હવે તો કસાયની એક જ ચોકડી સંજોલન કસાય, અતિ 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 સૂક્ષ્મ કસાય, એવો એક કસાય બાકી રહ્યો છે. એટલે હવે એ રાગ પણ કેટલો હોય, કેવો હોય, અલ્પરાગ, અતિ અલ્પરાગ છે, પણ એટલો અલ્પરાગ છે એટલું દુઃખનું વેદન પણ છે. જ્યાં સુધી પોતે પૂર્ણ વિતરાગી થયા નથી એવા ભાવલિંગી મુનિ, જે સાતમા ગુણસ્થાને પોતાના સ્વરૂપમાં વારંવાર ચાલ્યા જતા હોય એવા પ્રચુષ્ટ સંવેદન સહિત, જેમની દશા દિવસમાં હજારો વખત થતી હોય એવા જ્ઞાની જ્યારે છઠ્ઠા ગુણસ્થાને હોય છે ત્યારે એ ભાવલિંગી મુનિને જે અલ્પરાગ છે તો એનું વેદન પણ છે ને એ દુઃખનું વેદન છે, પણ અહીંયા તો દ્રષ્ટિની પ્રધાનતામાં એને ગૌણ કરીને કાઢી નાખ્યું છે. એ દુઃખનું વેદન નથી એમ દ્રષ્ટિની પ્રધાનતામાં કહ્યું છે. દ્રષ્ટિની પ્રધાનતામાં કહ્યું છે એટલે શું? એટલે કે જ્ઞાનીને એ અલ્પ રાગ છે ને એનું અલ્પ દુઃખ છે, એનું એટલું અલ્પ દુઃખનું વેદન છે, પણ એની સામે જ્ઞાનીને આનંદનું વેદન ઘણું છે. આનંદનું વેદન ઘણું 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 વધારે છે. એટલે અહીંયા જયારે સમજાવવું છે, સિદ્ધાંત સમજાવવો છે, ત્યારે વાત એમ કરી કે જ્ઞાની એ પ્રકૃતિના સ્વભાવ કે જે દુઃખમય છે, જે રાગ છે, એના એ ભોગતા નથી, એના એ વેદક નથી. આગળ કહે છે કે જ્ઞાની રાગના ભાવથી વિરામ પામેલો હોવાથી કદાપી વેદક નથી. અહીંયા 70મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, શ્લોકની મૂળ વાત છે કે અજ્ઞાની રાગનો સદા વેદક છે, જ્ઞાની રાગનો કદાપી વેદક નથી. આવો નિયમ બરાબર વિચારીને, નક્કી કરીને નિપુણ પુરુષો, દયા માણસો, અજ્ઞાનીપણાને છોડો અને શુદ્ધ એક આત્મામય તેજમાં નિશ્ચળ થઈને જ્ઞાનીપણાને સેવો. આ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ, આ ઉપદેશ, આવો ઉપદેશ હોય, શું કહે છે ઉપદેશમાં કે હે નિપુણ પુરુષો, અજ્ઞાનીપણાને છોડી દઈને, રાગને મારાપણે વેદવાનું છોડી દઈને શુદ્ધ એક આત્મામય તેજમાં નિશ્ચળ થઈને જ્ઞાનીપણાને સેવો. શું છોડવાનું છે? કોઈ પરપદાર્થને છોડવાનો છે? પર પદાર્થ તો છૂટા જ છે, ક્યાં છોડવા પણ છે. જેમાં પર પદાર્થ પ્રત્યેનું જે લક્ષ છે, જે પ્રકૃતિના ઉદયને કારણે એ પદાર્થની સમીપમાં આવવાનો સંયોગ બન્યો છે, ત્યારે એ લક્ષ એની તરફ રહે છે, એમાં મારા પણ છે, એને છોડવાનું છે. એ અજ્ઞાની પણ છે. પ્રકૃતિના ઉદયને કારણે થતા જે ભાવ છે, એ ભાવને મારાપણે વેદવાનું જે થઈ રહ્યું છે, એ છોડવાનું છે. એને છોડીને શુદ્ધ એક આત્મામય તેજમાં નિશ્ચળ થઈને જ્ઞાનીપણાને સેવો. શુદ્ધ એક આત્મામય તેજમાં, ભગવાન આત્માનું એવું તેજ, કેવું તેજ છે? પોતાનો જેવો શુદ્ધ સ્વભાવ છે, એવું જેનું તેજ છે, જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક, એ જ્ઞાન પ્રકાશ છે, એમાં નિશ્ચળ થઈને એટલે કે ચલિત થયા વગર માત્ર એવા જ્ઞાનીપણાને સેવો. પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ્ઞાયક જ્ઞાનનો પ્રકાશ છે એમ એ પોતાના સ્વરૂપને સેવો. નિરાકુળ આનંદને અનુભવો, કેમ કે એમ થતા અતિન્દ્રિય આનંદનો અનુભવ થશે, તો એવા આનંદને અનુભવો. પણ પેલા પ્રકૃતિના સ્વભાવને એકરૂપ થઈ અને જે સેવો છો, એમાં તો આનંદના સ્થાને દુઃખનો અનુભવ થાય છે, તમે દુઃખને અનુભવી રહ્યા છો, એમાં તો આકુળતા છે. તો એવી આકુળતા અને દુઃખને છોડીને નિરાકુળ આનંદને અનુભવો. આત્માથી આવતા નિરાકુળ આનંદનો અનુભવ કરો. જો અહીં પર વસ્તુને છોડો એમ વાત નથી, કેમ કે પરના ગ્રહણ કે પરનો ત્યાગ એ તો આત્મા ક્યારે ત્રણ કાળમાં ક્યારે કરી શકતો નથી. પહેલા એ ક્યારે એણે કોઈ પર પદાર્થનો ત્યાગ કર્યો નથી કે પર પદાર્થને ગ્રહણ કર્યું નથી. વર્તમાનમાં પણ એમ જ છે ને ભવિષ્યમાં પણ એમ જ રહેવાનું છે, એટલે એ તો કઈ વાત જ નથી. અહીંયા તો એને રાગ અને પુણ્ય પરિણામ છે કે સારા છે મારા છે એમ જે અનાદિથી અજ્ઞાનવશ પકડ કરી છે ને, એ મિથ્યાત્વ ભાવ છે, એને છોડો એમ ઉપદેશ છે. આગળના પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, સામે મોટો જળનો દરિયો ભર્યો હોય, સમુદ્ર હોય આખો સામે, પણ નજર સામે એટલે ફેસની સામે, માત્ર મોઢાની સામે એક નાનકડી ચાદર ની આડ ધરી દેવામાં આવે તો પેલો મોટો દરિયો દેખાય નહીં. દરિયો તો કેટલો મોટો વિશાળ છે, પણ માત્ર એક નાની એક ફૂટની એક ફૂટની ચાદર નાનકડી કે એક ફૂટનો નાનકડો રૂમાલ આંખની આગળ રાખી દેવામાં આવે તો આખો દરિયો દેખાય છે. તેમ અંદર અનંત ગુણ સ્વભાવ ભરેલો આ જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા મોટો દરિયો છે. પણ આ પુણ્ય પાપ ભાવ મારા છે એવી માન્યતાની આડમાં એની પછવાડે આ બેહદ સ્વભાવથી ભરેલો મોટો ચૈતન્ય સિંધુ એને દેખાતો નથી. એટલે કઈ એ નથી એમ નહીં. કોઈ દરિયાની સામે ઉભો રહે, પેસિફિક મહાસાગરની સામે ઉભો રહે, સામે મોટો ભોગવતો દરિયો દેખાતો હોય અને એની આગળ એક બે ચાર ફૂટની વસ્તુ લાંબી પોળી આગળ આવી જાય તો આખો સમુદ્ર ઢંકાઈ જાય. કેમ કે એની સામે એ આવ્યું છે એટલે એને દેખાતું નથી, પણ એ વસ્તુ કાંઈ નથી એમ નથી, એની આડમાં એને નથી દેખાતું. એવી રીતે આ ભગવાન આત્મા એવો જ્ઞાન સાગર છે, ચૈતન્ય સિંધુ છે, પણ એ આ પુણ્ય પાપના ભાવ મારા છે એમ એ પુણ્ય પાપના ભાવ સાથે એ શુભાશુભ ભાવ સાથે એકત્વ કરે છે એટલે પેલો બેહદ આનંદ જ્ઞાન સ્વભાવી ચૈતન્ય સિંધુ એને અનુભવમાં આવતો નથી, દેખાતો નથી, જણાતો નથી. તેથી કહે છે કે ભાઈ પુણ્ય પાપના ભાવ મારા છે, આ શુભાશુભ ભાવ મારા છે, આ પરપદાર્થોના લક્ષે મને સુખ ઉપજે છે એવી બુદ્ધિને તું છોડી દે. માન્યતાઓ બધી તારી મિથ્યા માન્યતાઓ છે એને તું છોડ, એવા અજ્ઞાન ભાવને છોડી દે. પુણ્ય પાપના ભાવ મારા છે એવી માન્યતા અજ્ઞાન ભાવ છે એને તું છોડી દે. આ વાત કરી એટલે પછી કોઈએ કહ્યું કે હા, પણ એને છોડીને કરવું શું પછી એમ? પણ તેને છોડીને શું કરવું? ખુદે કહે છે કે શુદ્ધ એક આત્મામય ચૈતન્ય તેજમાં નિશ્ચળ થઈને જ્ઞાન ભાવનું સેવન કર. એવા મિથ્યા ભાવને અજ્ઞાન ભાવને છોડીને જે આત્માના છે, જે આત્મામય છે, એવા પોતાના ભાવ જે જ્ઞાન ભાવ છે એનું સેવન કર. એક આત્મામય ચૈતન્ય તેજમાં નિશ્ચળ થઈને જ્ઞાન ભાવનું સેવન કર. અંદર જ્ઞાન આનંદ સ્વરૂપ પોતે ભગવાન છે તેની સેવા કર, તેમાં રમી જા અને તેમાં જ ઠરી જા, તેથી તને પરમ આનંદની પ્રાપ્તિ થશે. આવો માર્ગ છે. તો આ રીતે આપણે આ કળશ અહીંયા પૂરું કરીએ છીએ. હવે આ કળશ પછી ગાથા 317 આવે છે કે અજ્ઞાની વેદક જ છે એવો નિયમ કરવામાં આવે છે, અર્થાત અજ્ઞાની ભોગતા જ છે એવો નિયમ છે, એ વાત આ ગાથામાં હવે કહે છે. ગાથા 317. ન મુજ્જતી પ્રકૃતિ અભવ્ય સુષ્ઠવ અપી અધિત્ય શાસ્ત્રાણી ગુડદુગ્ધમ પીવંતો ન પન્નગા નિર્વિષા ભવંતી. ગુજરાતીમાં ગાથા છે. શું રીતે ભણીને શાસ્ત્ર પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે, સાકર સહિત ક્ષીરપાનથી પણ સર્પ નહીં નિર્વિષ બને. દ્રષ્ટાંત લીધું છે સર્પનું, સાપનું દ્રષ્ટાંત લીધું છે કે એ સાકર વાળા દૂધના પીવાથી પણ એ વિષ રહીત એટલે ઝેર વિનાનો નહીં બને. સાકરવાળું દૂધ પીને પણ સાપ એના ઝેરને છોડી દેશે એમ નહીં બને. આ દ્રષ્ટાંત લીધું છે. તેવી રીતે શાસ્ત્ર ભણીને અભવ્ય જીવ પ્રકૃતિના સ્વભાવને નહીં છોડે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે સુષ્ટુ શાસ્ત્રાણી અધિત્ય અપી અભવ્ય. સારી રીતે શાસ્ત્રો ભણીને પણ અભવ્ય પ્રકૃતિ ન મુંજતી પ્રકૃતિને છોડતો નથી, એટલે કે પ્રકૃતિના સ્વભાવને છોડતો નથી. સારી રીતે શાસ્ત્રો ભણીને, શાસ્ત્રોનો અભ્યાસ કરીને પણ અભવ્ય પ્રકૃતિને છોડતો નથી, એટલે કે પ્રકૃતિના સ્વભાવને છોડતો નથી. જેમ સાકરવાળું દૂધ પીતા છતાં સર્પો નિર્વિષ થતા નથી, ગુડદુગ્ધમ પીબંત અપી પન્નગાહ નિર્વિષાહ ન ભવંતી. જેમ સાકરવાળું દૂધ પીતા છતાં સર્પો નિર્વિષ થતા નથી. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે જેમ આ જગતમાં સર્પ વિષ ભાવને પોતાની મેળે છોડતો નથી અને વિષ ભાવ છોડાવવાને એટલે મટાડવાને સમર્થ એવા સાકર સહિત દૂધના પાનથી પણ છોડતો નથી, તેમ ખરેખર અભવ્ય પ્રકૃતિ સ્વભાવને પોતાની મેળે છોડતો નથી અને પ્રકૃતિ સ્વભાવ છોડાવવાને સમર્થ એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ છોડતો નથી. શું કહ્યું? કે આ અભવ્ય જીવ એ પ્રકૃતિ સ્વભાવને પોતાની મેળે છોડતો નથી અને પ્રકૃતિ સ્વભાવને છોડાવવામાં સમર્થ છે એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ એ છોડતો નથી. દ્રવ્યશ્રુતનું જ્ઞાન તો જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલું છે, એ તો ઓમકાર ધ્વનિમાંથી આવ્યું છે. એ એટલું શક્તિશાળી છે કે એને આ પ્રકૃતિ સ્વભાવ ને પોતારૂપ કર્યો છે ને, એ છોડાવી શકે એવું એ જ્ઞાન છે. દ્રવ્યશ્રુતનું જ્ઞાન એ ભગવાનની વાણી એ સમર્થ છે. એને અજ્ઞાન ભાવથી છોડાવવામાં એ સમર્થ છે. આ મિથ્યાત્વ છોડાવવામાં આ દ્રવ્યશ્રુતનું જ્ઞાન છે એ સમર્થ છે. છતાં પણ એ અભવ્ય એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને પણ પ્રકૃતિ સ્વભાવને પોતાની મેળે છોડતો નથી. પોતાની મેળે કેમ છોડતો નથી? કારણ કે તેને સદાય ભાવશ્રુત જ્ઞાન સ્વરૂપ શુદ્ધ આત્મજ્ઞાનના, શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે અજ્ઞાનીપણું છે. દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે અને એ જ્ઞાનના નિમિત્તે જીવ ભાવશ્રુત પ્રગટ કરે એટલે એનું અજ્ઞાન ને મિથ્યાત્વ ચાલ્યા જાય. પછી એને પ્રકૃતિ સ્વભાવનું કોઈ આકર્ષણ રહે નહીં. એને ભેદ જ્ઞાન થતાં પ્રકૃતિ સ્વભાવ છૂટી જાય, પ્રકૃતિ સ્વભાવ સાથે એકરૂપતા છૂટી જાય. પણ આ અભવ્યને તો એમ થતું નથી. અભવ્યને એમ નથી થતું એ દ્વારા ખરેખર તો કહેવું એમ છે કે જે પુરુષાર્થ નથી કરતા એવા ભવ્ય જીવોને પણ એમ નથી થતું. અહીંયા વાત કોની કરી છે? અભવ્યની વાત કરી છે કે અભવ્ય એ પ્રકૃતિ સ્વભાવને પોતાની મેળે છોડતો નથી. પોતાની મેળે છોડતો નથી ને એટલે એ છોડતો નથી માટે એ છૂટતું નથી. પણ એ તો અભવ્યનું ઉદાહરણ લઈને વાત કરી છે કે અભવ્ય એ પ્રકૃતિ સ્વભાવને છોડતો નથી અને એનું કારણ સમજાયું કે ભલે એને દ્રવ્યશ્રુતનો અભ્યાસ છે પણ એના દ્વારા એ ભાવશુદ્ધ જ્ઞાન એટલે કે શુદ્ધ આત્માનું જ્ઞાન, પોતાના આત્માના અનુભવ સહિત જે જ્ઞાન, એ જ્ઞાનનો એને અભાવ છે, એ જ્ઞાન નથી. પોતે પોતાના સ્વભાવ ભાવે, શુદ્ધ આત્મભાવે એ પરિણમતો નથી એટલે એમ થતા એ પ્રકૃતિ સ્વભાવને છોડતો નથી. આથી એવો નિયમ કરવામાં આવે છે, અર્થાંત એવો નિયમ ઠરે છે કે અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં સ્થિત હોવાથી વેદક જ છે, એ કર્મનો ભોગતા જ છે. અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં સ્થિત હોવાથી વેદક જ છે. ભાવાત્મા અહીંયા કહે છે, આ ગાથામાં અજ્ઞાની કર્મના ફળનો ભોગતા જ છે એવો નિયમ કયો છે? અજ્ઞાની કર્મના ફળનો ભોગતા જ છે એ પ્રકૃતિ સ્વભાવમાં સ્થિત છે એટલે એ કર્મનો ભોગતા જ છે, કર્મફળનો ભોગતા જ છે એવો નિયમ કહ્યો. અહીંયા અભવ્યનું ઉદાહરણ યુક્ત છે, ઉદાહરણ બરાબર આપ્યું છે. અભવ્યનો એવો સ્વયં એવો સ્વભાવ છે કે દ્રવ્ય સ્ત્રોતનું જ્ઞાન આદિ બાહ્ય કારણો મળવા છતાં અભવ્ય જીવ શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી. શુદ્ધ આત્માનું જ્ઞાન નથી એટલે કે શુદ્ધ આત્માનો અનુભવ નથી, એવા શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને કારણે, એવા ભાવસ્રુતના અભાવને કારણે કે કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી. કર્મના ઉદય છે તો એને ભોગવે છે, એના રૂપ થઈ જાય છે, એટલે એ કર્મના ઉદયનો એ ભોગતા જ રહે છે. માટે આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનું જ્ઞાન વગેરે હોવા છતાં જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી, અર્થાંત અજ્ઞાનીપણું છે, ત્યાં સુધી તે નિયમથી ભોગતા જ છે, ત્યાં સુધી એ કર્મફળનો ભોગતા જ છે. પ્રકૃતિના ઉદય, એના નિમિત્તે આવતા ફળ સંયોગો, એનો એ નિયમથી ભોગતા જ ઠરે છે. જ્યાં સુધી એને આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી એ નિયમથી ભોગતા જ છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વાત કરી છે એ વાત લઈએ આપણે. પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 73, ગાથા 370, ટીકા ઉપરનું પ્રવચન. એમાં નીચે કહે છે કે જુઓ, સર્પની દાડમાં ઝેર હોય છે તે પોતાની મેળે એને છોડતો નથી, તથા વિષ છોડાવવાને સમર્થ એવા સાકર સહિત દૂધપાનથી પણ એને એ છોડતો નથી. આ દ્રષ્ટાંત કહ્યું. તેવી રીતે કહે છે કે અભવ્ય જીવ પ્રકૃતિ સ્વભાવને પોતાની મેળે છોડતો નથી, પ્રકૃતિ સ્વભાવને પોતાની મેળે છોડતો નથી, તથા પ્રકૃતિ સ્વભાવને છોડાવવા સમર્થ છે એવું આ દ્રવ્યશ્રુત જ્ઞાન, તો એવા દ્રવ્યશ્રુતના જ્ઞાનથી પણ કે અભવ્ય જીવ પ્રકૃતિ સ્વભાવને છોડતો નથી. વિતરાગ સર્વજ્ઞ પરમાત્માની ઓમકાર ધ્વનિ અનુસાર રચાયેલા પરમ આગમ એ દ્રવ્યશ્રુત છે, આ સમયસાર છે, એ પરમ આગમ છે. નિયમસાર પ્રવચનસાર આ પરમ આગમ છે. આ પાંચ પરમ આગમ કુમકુંદાચાર્ય ભગવાને રચ્યા છે ને, એ ઓમકાર ધ્વનિ અનુસાર રચાયેલા છે. ઓમકાર ધ્વનિમાંથી એ જ્ઞાન આવ્યું છે, અને એ જ્ઞાન એવું સમર્થ છે, એટલે કે એ દ્રવ્યશ્રુત એવું સમર્થ છે કે એનો અભ્યાસ કરીને જીવ પોતે ધારે તો એવું જ ભાવસ્રુત પ્રગટ કરી શકે. આ જ્ઞાનની આ વિશેષતા છે કે જે જીનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી આવ્યું છે અને પરમ સત્ય છે, અને એવા પરમ સત્યનો જેને સ્વીકાર થાય છે, જેને એનો સ્વીકાર થાય છે એને પુરુષાર્થ થયો છે, અને એવો પુરુષાર્થ થતા એ પોતે એવું જ ભાવસ્રુત પ્રગટ કરી અને શીઘ્ર કેવળ જ્ઞાન પ્રગટ કરી લે છે. એટલે જેને આ દ્રવ્યશ્રુતનો સ્વરૂપના લક્ષે અભ્યાસ છે, સ્વરૂપના લક્ષે એને સ્વાધ્યાય થાય છે અને ચિંતન મનન દ્વારા દ્રષ્ટિ બદલાઈ જાય છે, એને તો તરત જ સમ્યક દર્શન થાય છે. સર્વજ્ઞ પરમાત્માની આ ઓમકાર ધ્વનિ એ દ્રવ્યશ્રુત છે, એ પરમ આગમ છે, તે દ્રવ્યશ્રુત છે. ગુરુદેવ આગળ વાત સમજાવે છે કે મિથ્યાત્વનું વમન કરાવી દે એવી વિતરાગની વાણી છે. મિથ્યાત્વનું વમન કરાવી દે, મિથ્યાત્વ કાઢી નાખે અંદરથી, એવી આ વિતરાગની વાણી છે એવું આ દ્રવ્યશ્રુત છે. વિતરાગની વાણી એટલે દ્રવ્યશ્રુત એ મિથ્યાત્વ ભાવ છોડવાનું નિમિત્ત છે. આપણે કહીએ છીએ ને કે દેવ ગુરુ શાસ્ત્રના નિમિત્તે સમ્યક દર્શન થાય, વળી આપણે એમ પણ કહીએ છીએ ને કે તીર્થંકર ભગવાનની નિશ્રામાં કેવળ જ્ઞાન થાય. તો એ કેવું નિમિત્ત છે? એ નિમિત્ત કેવું છે? દેવ ગુરુ અને શાસ્ત્ર એ બધું છે શું? દેવ એટલે ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, એમની ઓમકાર ધ્વનિ છૂટતી હોય અને એ આપણે ત્યાં સમુસરણમાં બેસીને સાંભળતા હોઈએ, એ સાંભળતા જો એવું ભાવશ્રુત પ્રગટ થાય તો ભગવાન સમ્યક દર્શન પ્રગટ કરવામાં એ નિમિત્ત કારણ થાય. ગુરુ તો ગુરુનો ઉપદેશ, ગુરુએ જે સમજાયું છે એના દ્વારા એટલે એનું ચિંતન મન મંથન કરતા આગળ વધતા જો સમ્યક દર્શન થાય તો આપણે એમ કહીએ કે ગુરુના નિમિત્તે સમ્યક દર્શન થયું. ગુરુની નિશ્રામાં રહી અને એમ પુરુષાર્થ કરતા સમ્યક દર્શન થાય. અને શાસ્ત્ર, આવા શાસ્ત્ર, આવી આ ઓમકાર ધ્વનિમાંથી જેની રચના ગણધર ભગવાને કરી છે, એવા 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનમાંથી આ બધા શાસ્ત્રો આવ્યા છે. આચાર્ય ભગવાનોએ આ શાસ્ત્રોની રચના કરી છે. એ દ્રવ્યશ્રુત છે, એ પરમ આગમ છે. એ પણ એવું સમ્યક દર્શન પ્રગટ કરવામાં નિમિત્ત કારણ થાય છે. એટલે એની અહીંયા વાત કરી છે કે એવી આ વિતરાગની વાણી છે. એ ત્રણેય જગ્યાએ વિતરાગ વાણીની જ વાત કરી છે કે એવી વિતરાગની વાણી છે. એ વિતરાગની વાણી એ દ્રવ્યશ્રુત છે અને એ મિથ્યાત્વ ભાવ છોડવાનું નિમિત્ત છે. અહીંયા કહે છે કે આવા દ્રવ્યશ્રુત ભણીને પણ, આવા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને પણ, એને જાણીને પણ પ્રકૃતિ સ્વભાવને એટલે મિથ્યાત્વ આદિને અજ્ઞાની છોડતો નથી. અહીંયા વાત તો અભવ્યની કરી છે, પણ એવા ભવ્ય જીવો પણ જો આવા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને, આવી વાણી પામીને પણ જો પ્રકૃતિ સ્વભાવની એકતા છોડતા ન હોય તો એમને બીજું શું કહેવું? એ પ્રમાદી છે, એ પાપી છે. ભગવાનની ઓમકાર ધ્વનિમાંથી આવેલા આ દ્રવ્યશ્રુતને ભણીને પણ એ પ્રકૃતિ સ્વભાવને છોડતા નથી. એટલે એનો અર્થ એ થયો કે જાણી જોઈને એ પોતે ત્યાં વળગી રહ્યા છે. દ્રવ્યશ્રુત દ્વારા જાણ્યું છે કે આ પ્રકૃતિ સ્વભાવ છે, એ પોતાનો નથી, એનાથી પોતે ભગવાન આત્મા જુદો છે, ભિન્ન છે, સિદ્ધ સમાન છે. આ વાત બરાબર યથાર્થ જાણી લીધી છે, તે છતાં પણ એ પ્રકૃતિ સ્વભાવને ન છોડે તો એ કેવા કહેવાય? એ મિથ્યાત્વને ન છોડે તો એ કેવા ગણવાય? એમને શું કહેવું? એ સાપ જેવા છે. એ છે કે એવા પ્રકૃતિ સ્વભાવને, એવા મિથ્યાત્વ આદિને એ અજ્ઞાની છોડતો નથી. અહીંયા અભવ્યનું તો ઉદાહરણ આપ્યું છે, પણ ઉપદેશ આખો એ ભવ્યને પુરુષાર્થ માટેનો આપ્યો છે. અને ઉદાહરણ પણ કેવું આપ્યું? સર્પનું ઉદાહરણ આપ્યું છે કે જેમ સર્પ સાકરવાળું દૂધ પીતા છતાં વિષભાવને છોડતો નથી, તેમ અભવી જીવ 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન કરે, એવો અભ્યાસ કરે, ખૂબ અભ્યાસ કરે, 12 અંગમાંથી 11 અંગ અને 14 પૂર્વમાંથી 9 પૂર્વ, 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન તો અગાધ જ્ઞાન છે. એટલું જ્ઞાન એ કરે તે છતાં પણ જો મિથ્યાત્વ ભાવને છોડતો નથી, એટલે કે પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કરતો નથી, એટલે કે એવા ભાવશ્રુતને પ્રગટ કરતો નથી, એવી સ્વાનુભૂતિ કરતો નથી, અને આ પ્રકૃતિના સ્વભાવમાં એકરૂપતા કરે છે, તો પછી એ ભવના ભ્રમણથી ક્યાંથી છૂટશે? અભવ્યનું તો ઉદાહરણ છે, પણ ઉપદેશ તો ભવ્યને આપ્યો છે કે જે એમ નથી કરતો, આવા અભ્યાસ કરીને પણ પોતે એ પ્રકૃતિ સ્વભાવને છોડતો નથી, એ તો ભવના ભ્રમણ કરશે. અહીંયા તો અભવ્યનું ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે એને એવું ભાવશ્રુત શુદ્ધ આત્મા જ્ઞાન સ્વરૂપ, જે ભાવશ્રુત જ્ઞાન છે, એને પ્રગટ થતું નથી. મિથ્યાત્વ આદિને નથી છોડતો કારણ કે તેને સદાય ભાવશ્રુત જ્ઞાન સ્વરૂપ શુદ્ધ આત્મજ્ઞાનનો અભાવ છે, એટલે એ અજ્ઞાની અભવ્ય છે. શું કહ્યું? કે અભવી જીવ 11 અંગને 9 પૂર્વનો પાઠ ભણવા છતાં મિથ્યાત્વ આદિને છોડતો નથી, કેમ કે તેને સદાય અતિન્દ્રિય આનંદના વેદનયુક્ત શુદ્ધ આત્મજ્ઞાનનો અભાવ છે, નિર્મળ ભાવશ્રુત જ્ઞાનનો અભાવ છે. ભગવાન આત્મા વિતરાગી નિર્મળ ભાવશ્રુત જ્ઞાનથી જણાય એવી ચીજ છે, આ શાસ્ત્ર જ્ઞાનથી એ જણાય એમ નથી. તેથી ભગવાને કહેલા હજારો શાસ્ત્રનું જ્ઞાન કરીને પણ તે સ્વસ્વરૂપને જાણતો નથી અને મિથ્યાત્વ આદિને કદી છોડતો નથી. શાસ્ત્ર છે એ સ્વરૂપને લક્ષે છે, જેની ઉત્પત્તિ થઈ છે એ પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતા થઈ છે એ પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે એવા જ હોય, એટલે એ પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે એવા આ જ્ઞાન દ્વારા જો પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનું પ્રયોજન જો આપણે સિદ્ધ ન કરીએ તો એમાં દોષ કોનો? શાસ્ત્ર તો જ્ઞાન છે, પણ એ જ્ઞાન છે તો એ જ્ઞાન કઈ આપણને એવું ભાવશ્રુત પ્રગટ કરાવી દે એમ નથી બનતું, એના નિમિત્તે પોતે ભાવશ્રુત પ્રગટ કરવાનું છે. જ્ઞાન પ્રાપ્ત થયું અને ભાવશ્રુત પ્રગટ ન કરીએ તેમાં કોનો પ્રમાદ છે? એમાં એ દ્રવ્યશ્રુતની રચના કરવા વાળા જ્ઞાનીનો પ્રમાદ છે કે એવા દ્રવ્યશ્રુતને આ વાંચવા વાળો, એનો અભ્યાસ કરવા વાળો આ જીવ, એનો પ્રમાદ છે? કોનો પ્રમાદ છે? એમાં દોષ કોનો છે? ભૂલ કોની છે? એ મહામુનિ જેમણે એ દ્રવ્યશ્રુત આપણને આપ્યું એમનો દોષ છે કે એનો અભ્યાસ કરવા છતાં, એમની પાસેથી એ સમજ મેળવવા છતાં આપણે એવું ભાવશ્રુત પ્રગટ ન કરીએ તેમાં દોષ કોનો છે? આટલું ગુરુદેવ આપણને સમજાવે ને છતાં પણ આપણે કોરાના કોરા ધાકોર રહી જઈએ તેમાં દોષ કોનો છે? ગુરુદેવનો દોષ છે? આ શાસ્ત્રનો દોષ છે? સમયસારનો? કુમકુંદાચાર્ય ભગવાનનો? અમૃતચંદ્રાચાર્યનો? કે પછી આપણા પુરુષાર્થનો દોષ છે? આપણા પ્રમાદને કારણે થઈ રહ્યું છે? આટલો આમ તો વિચાર કરીને તો એ શરમ આવી જાય, મસ્તક ઝૂકી જાય. અરે ભાઈ, આ હું શું લઈને બેઠો છું? આટલા શાસ્ત્રોનો અભ્યાસ આટલા વર્ષથી આ ચાલી રહ્યું છે અને મને હજી ભાવશ્રુત પ્રગટ નથી થતું, આ દ્રવ્યશ્રુતનો આવો મહિમા મને આવતો નથી. એવું અંદરમાંથી થવું જોઈએ. રુદેવ 74મા પાના ઉપર અહીંયા વાત કરે છે, બહુ સરસ વાત મૂકી છે કે ધર્મ પિતા દેવાધિદેવ અરહંત પરમાત્મા કહે છે. કોણે કહ્યું છે આ? દેવાધિદેવ, દેવોના દેવ અરિહંત પરમાત્માએ કહ્યું છે. ધર્મ પિતા દેવાધિદેવ અરહંત પરમાત્મા કહે છે કે હે જીવ, તારા સ્વભાવમાં અંદર જ્ઞાન આનંદ રસ ભર્યો છે, તેને ભાવશ્રુત જ્ઞાનથી જાણ, અનુભવ. અરે એમ ન કરતા ભગવાન તું રાગની મંદતાની વ્યભિચારી ક્રિયામાં રોકાઈ ગયો? શેમાં રોકાઈ ગયો? રોકાઈ ક્યાં ગયો? પ્રકૃતિના સ્વભાવમાં રોકાઈ ગયો. પ્રકૃતિના સ્વભાવને કારણે જે સંયોગો આવ્યા એ સંયોગોમાં રોકાઈ ગયો, એટલે એને રાગની મંદતા થઈ, સ્વભાવ આવ્યો એ સ્વભાવમાં રોકાઈ ગયો. એટલે કે છે કે આ ભાવ ભાવશ્રુત જ્ઞાન નહીં પ્રગટ કરતા તું રાગની મંદતા એટલે સ્વભાવમાં, એની વ્યભિચારી ક્રિયામાં રોકાઈ ગયો, એને તો વ્યભિચાર ગયો છે. અગાઉ પણ શાસ્ત્રમાં એમ આવ્યું છે, સારું ભર્યું ભાગરું જ્ઞાન આનંદ રસથી ભરેલું પૂર્ણ ઘર મૂકીને તું રાગને ઘર ક્યાં ચડી ગયો? રાગના ઘેરે તું ક્યાં ચડી ગયો? ભગવાનના શાસ્ત્રોમાં તો વિદરાગ ભાવ પ્રગટ કરવાનો ઉપદેશ છે. એ દ્રવ્યશ્રુતને સાંભળીને તે વિદરાગ ભાવ પ્રગટ ન કર્યો અને રાગમાં જ ધર્મ માનીને રોકાઈ ગયો તો દ્રવ્યશ્રુતથી તને શું લાભ થયો? આ શાસ્ત્રના અભ્યાસને, આ સમજણને, આ પંડિતાઈ તને તો કાંઈ પ્રાપ્ત ન થયું. આવું અમૂલ્ય તત્વ તો વેડફી નાખ્યું. દ્રવ્યશ્રુતના જ્ઞાન દ્વારા જો તે ભાવશ્રુત પ્રગટ ન કર્યું તો તને શું લાભ થયો? કાંઈ જ લાભ થયો નહીં. દ્રવ્યશ્રુતમાં પર સન્મુખતા છોડીને સ્વસન્મુખ થવાનો ઉપદેશ છે અને એ ઉપદેશ ક્યાંથી આવ્યો છે? તો કે દેવાધિદેવ અરિહંત પરમાત્માની ઓમકાર ધ્વનિમાંથી આવ્યો છે. છતાં પણ સ્વસન્મુખતા કરી નહીં તો એનો શું અર્થ? એનો કાંઈ ગુણ થયો નહીં, એથી કોઈ ફાયદો ન થયો. અમૂલ્ય એવું જીવન આમ ને આમ વેડફાઈ રહ્યું છે. મૂળ ગાથાની વાત કરતા કહે છે કે આથી આવો નિયમ કરવામાં આવે છે કે અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં સ્થિત હોવાથી વેદક જ છે, કર્મનો ભોગતા જ છે. અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં એટલે કે મિથ્યાત્વ આદિ ભાવોમાં સ્થિત હોવાથી રાગાદિ ભાવોનો વેદનારો જ છે. અહીં અભવીનું તો દ્રષ્ટાંત છે, બાકી ભવી અજ્ઞાની જીવ પણ અનેક શાસ્ત્રો ભણવા છતાં જ્યાં સુધી નિર્મળ ભાવ સુત જ્ઞાન પ્રગટ કરતો નથી ત્યાં સુધી અજ્ઞાનીપણાને લીધે ભોગતા જ છે. રાગનું વેદન છોડ અને સ્વસન્મુખ થઈ સ્વરૂપનું વેદન કર. દ્રવ્યશ્રુતમાં તો આવી આજ્ઞા આવી છે, દ્રવ્યશ્રુતમાં તો ભગવાને આવી આજ્ઞા કરી છે. અને આ સાંભળીને પણ જો કોઈ જીવ પ્રકૃતિ સ્વભાવને એટલે કે રાગાદીને છોડતો નથી તો તે અજ્ઞાનીપણાને લીધે કર્મનો ભોગતા છે, કર્મ પ્રકૃતિનો ભોગતા છે. જેમ અભવી ભોગતા છે તેમ એ પણ અજ્ઞાની જીવ ભોગતા છે. ભારત ઉપરના પ્રવચનમાં કહે છે કે આ ગાથામાં અજ્ઞાની કર્મના ફળનો ભોગતા જ છે એવો નિયમ કયો. અહીં અભવ્યનું ઉદાહરણ યુક્ત છે, બરાબર આપવામાં આવ્યું છે. એટલે ઉપદેશ જે છે એ તો ભવ્યને માટે છે, પણ ઉદાહરણ જે છે તે યુક્ત છે. અભવ્યનો એવો સ્વયંમેવ સ્વભાવ છે કે દ્રવ્યશ્રુતનું જ્ઞાન આદિ બાહ્ય કારણો મળવા છતાં અભવ્ય જીવ શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી. શુદ્ધ આત્માના જ્ઞાનના અભાવને લીધે એટલે કે ભાવશ્રુત પ્રગટ કરી શકવાના અભાવને લીધે, એ ભાવશ્રુત પ્રગટ નથી કરી શકતો માટે એ કર્મના ઉદયને ભોગવવાનો સ્વભાવ બદલતો નથી. એટલે કે કર્મના ઉદયોને ભોગવ્યા જ કરે છે અને કર્મના બંધ થયા કરે છે અને એના ઉદયોને ભોગવ્યા જ છે. માટે આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે શાસ્ત્રોનું જ્ઞાન વગેરે હોવા છતાં જ્યાં સુધી જીવને શુદ્ધ આત્માનું જ્ઞાન નથી અર્થાત અજ્ઞાનીપણું છે ત્યાં સુધી તે નિયમથી ભોગતા જ છે. તો આ સાથે આપણે આ ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન